20 संवत 2504 अषाढ़ वत चौथ रविवार तारीख 23/7/78 दिने पूज्य श्री कांजी स्वामी नो जे बेनश्री ना वचनावत ना बोल 126 અને 127 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન વચનામૃત ઉપરના સંત પ્રવચન નંબર 46
નમો નોય સૌરિયંતાણમ નમો નોય સૌસિદાનમ નમો નોય સૌરાયરિયાણ નમો નોય સૌજાયાણમ નમો નોય સૌ ત્રિકાળવતિ શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ மங்களம் பகவானையோ மங்களம் கூட்டமோ மங்களம் குன்கொண்டாரியோ ஜெயந்திரம் சுமங்கலம் நமாசுமரிசாரா சுவானும் பூத்தியாசாஸ்தி சுவாய் பவாய சர்வாதா
வச்சனா அமிரத் 126 மோல் ஜேபி லிட்டி சாலி சார் பரியாய பண்ணி திருஷ்டி છોડી દ્રેવ પર દ્રષ્ટિ દે તો માર્ગ મળે છે. સૂક્ષ્મ ભાષા છે, આત્મા વસ્તુ છે, એ અનંત ગુણાત્મક વસ્તુ છે. અનંત ગુણ સ્વરૂપ ધ્રુવ મને એની અવસ્થા બદલે છે. પર્યાયમાં બધો અવસ્થાનું બદલવું થાય છે. બે છે એમાં અનાદિકાળની દ્રષ્ટિ દ્રેવ સ્વભાવ ઉપરનો અભાવ છે, જેથી એની પર્યાય ઉપર દ્રષ્ટિ છે એમ કહ્યું. રાતી વાત થઈ હતી ને, અહીં થઈ નહીં હોય વ્યાખ્યામાં. પર્યાય મુંડા પર સમય એમ કહ્યું છે. 93 ગાથા છે સમય પ્રવચન સારની. જ્ઞેય અધિકારની પહેલી ગાથા. જ્ઞેય એટલે કે છ દ્રેવ. હવે એમાં છ દ્રેવમાં આપણે અહીંયા આત્મા લઈએ જ્ઞેય તો એના પણ બે પ્રકાર અંદર ત્રણ પ્રકાર લીધા છે. દ્રેવ જે કાયમ રહેતી અને તે દ્રેવ ગુણાત્મક ગુણ સ્વરૂપ છે અને તેની વર્તમાન પર્યાય છે. ત્રણ વાત લીધી છે, ત્રણ. હજી દ્રેવગુણ પર્યાય કૃત્યું. પોતાનો સ્વરૂપ જે દ્રેવ છે તે ટીકાળી શક્તિનો ધરનાર અને ગુણ છે તે શક્તિઓ અને ગુણો છે સ્વભાવ અને એની અવસ્થા બદલાય છે પર્યાય એમ ત્રણ કઈ. અને ચોથા પદમાં એમ કહ્યું ત્યાં પર્યાય મુંડા પર સમયા. એક સમયની પર્યાય અનંત ગુણની ભલે અનંત હો પણ એક સમયની મુદત જેટલી પર્યાય છે એને ટીકાળી વસ્તુ છે. વસ્તુ છે ટીકાળી એને ખરેખર તો ત્રિકાળી દ્રેવને જ સ્વકાળ કયો છે. એક સમયની પર્યાયને પરકાળ કયો છે. આ એક વાત જીની બહુ માપ 252 કળશ. 252 કળશ છે ને આ કળશ ટીકા. હા, એ વસ્તુ જે ત્રિકાળ છે અનંત ગુણાત્મક વસ્તુ ટીકાળ છે તેને સ્વકાળ કયો છે અને એક સમયની અવસ્થા છે એની એનામાં એને પરકાળ કયો છે. કેમ કે એની દ્રષ્ટિ ત્યાંથી છોડાવી છે. એક સમયની અવસ્થા છે એ અવસ્થાઓ અનંત છે. છે એક સમય પણ અવસ્થાઓ અનંત છે. પણ અનંત છે એ પણ એક સમયની મુદત વાળી છે. એથી પર્યાયમાં જે મૂંડ છે એને અણાત્મા કયા છે, પર સમય કયો છે. શ્વેતાંબરના યશોવીજી થઈ ગયા છે, એને પણ એમાં શંકા પડી ગઈ. એને ટીકા કરી છે એ ચોથા પદની. વાંચું તો ખરું, આનું દિગંબરો વાંચું છે લોકો, પણ એ ટીકા કરી. પર્યાયમાં સમય હોય તો પર્યાય રહી દરેક થાય તો વેદાંત થઈ જશે, એવી ટીકા કરી છે. એમ નથી ભાઈ, અહીં તો પર્યાય છે તો ખરી, પણ તેના ઉપર જે એકલી જ એની દ્રષ્ટિ છે, પછી એમાં તો શિકામાં તો પરમાણુ દ્વિપટિંગ ત્રિપટિંગ ને દરેક પર્યાય ને એમ લાંબી વાત કરી છે, પણ આપણું મૂળ તો આમ છે. અહીંયા વસ્તુ છે સહજ સ્વરૂપ પ્રભુ, અહીં તો આત્મા ઉપર લેવાની વાત છે ને બધા. એ ટિકાળ અનંત અનંત શક્તિનો સંગ્રહાલય વસ્તુ એક, અને તેની અવસ્થાઓ બદલે, દિશાઓ બદલે, એટલે કે પર્યાય બદલે, બદલતી અવસ્થાની મુદત એક સમયની છે અને કાયમ રહેવાની મુદત ટિકાળ છે. એટલે અહીંયા કે છે કે પર્યાય ઉપર જેની દ્રષ્ટિ છે, એટલે ભલે આગળ જઈને એ રાગને સંયોગને માને અંદર તો એને પર્યાય કહે, પણ મૂળ તો પર્યાય એટલે દ્રવ સ્વભાવ જે ટિકાવ છે તેના ઉપર અનાદિથી દ્રષ્ટિ નથી, એથી એને પર્યાય મૂંડ કહીને પર્યાયમાં દ્રષ્ટિ છે એટલે મૂંડ છે એમ કહ્યો છે. કેમ? જે એની ચીજમાં નથી શરીર વાણી કર્મ, એ તો એનામાં નથી. ખરેખર તો રાગ ને દ્વેષ દયાદાન વિકલ્પો છે, એ પણ ખરેખર તો વસ્તુમાં નથી. હવે એ પર્યાય છે એનામાં, અને તે પર્યાયનું ષટકાર રૂપે પરિણમન પર્યાય સ્વતંત્ર કરે છે. શું કહ્યું? ચાય તો વિકૃત અવસ્થા ષટકાર રૂપે પરિણમો, કે ચાય તો નિર્વિકલ્પ એટલે કે નિર્મળ પર્યાય પણ ષટકારકપણે પરિણમો, પણ એ પર્યાય પોતે કરતા પોતે પર્યાયનો કરતા પર્યાય, પર્યાયનું કાર્ય પર્યાય, પર્યાયનું સાધન પર્યાય, પર્યાય એ પર્યાય કરીને રાખી, પર્યાયથી પર્યાય થઈ, પર્યાયને આધારે પર્યાય થઈ, આવા સબૂલ છે. એ એક સમયની પર્યાય પૂર્તિ છે એનામાં, અને તે પર્યાય એ પર્યાય કરેલી છે, આ પરતો કરેલી વસ્તુ છે ને એનામાં. સમજાણું કહે? પરનો તો સંયોગ છે એટલે તે પરદ્રવ્યને તો ચૂંબતો નથી, ચૂંબતો નથી એટલે ત્રીજી ગાથા. એક દ્રવ પોતાના ગુણ પર્યાયને ચૂંબે છે, ચૂંબે છે એટલે સ્પર્શે છે, પણ પરદ્રવ્યના ગુણ પર્યાયને એક દ્રવ ચૂંબતું નથી, અડતું નથી, સ્પર્શતું નથી, એટલે એની વાત તો કાઢી નાખી. પણ એની પર્યાયમાં છે એ ગુણ પર્યાયને ચૂંબે છે, દ્રવ છે તો પર્યાય પર્યાયને ચૂંબે છે, પણ એ પર્યાયનો અંશ છે, એ ક્ષણિક છે, એના ઉપર દ્રષ્ટિ છે, તે છોડી દે. આ કરવું કામ છે પ્રભુ, અને દ્રવ પર દ્રષ્ટિ દે. પર ઉપર દ્રષ્ટિ છે એ તો વાત કાઢી નાખી, એક સમયની પર્યાય એનામાં છે, પર્યાયમાં પર્યાય, અને એ પર્યાય પણ સ્વતંત્રપણે પોતે થઈ છે, પોતાથી જે કંઈ પરને લઈને થઈ છે એમ તો નહીં, પણ દ્રવગુણને લઈને થઈ છે એમે નહીં. એવી એક સમયની જે પર્યાય અવસ્થા એની દ્રષ્ટિ છે અનાદિની, તે છોડી દે. આવું છે પર્યાય પરની દ્રષ્ટિ. પર્યાય પરની એટલે પર્યાય ઉપરની, ઉપરની એટલે પર્યાયની અપેક્ષાની જે દ્રષ્ટિ છે તે છોડી દે. આવું કામ આખું ભરે છે. જો તારે કલ્યાણ કરવું હોય, આત્માનું હિત કરવું હોય, સુખને પંથે તારે જવું હોય, આનંદને પંથે, તો પર્યાય દ્રષ્ટિ છે એ દુઃખ પંથ છે. એથી તે દ્રષ્ટિ છોડી શબ્દો ભલે થોડા પણ ગંભીરતાનો પાર મળે. પર્યાય પરની દ્રષ્ટિ, પર્યાય પરની એટલે પર્યાય ઉપરની, પર્યાય પર છે એમાં અત્યારે ભાષા તો આ તો સાદી ગુજરાતીમાં. શરીર વાણી કર્મ એ તો એનું અસ્તિત્વ જ ભિન્ન છે, પણ પર્યાયનું અસ્તિત્વ એના પ્રમાણનો વિષય જે દ્રવ્યને પર્યાય એનામાં છે એ પર્યાય, પણ એના ઉપરની દ્રષ્ટિ છે એ, કારણ કે એ તો અંશ છે અને અંશમાં આખું તત્વ આવતું નથી. અને આખું તત્વ જે અંશ છે એક એક સમયની પર્યાય એવી છે તો અનંતી એક સમયમાં, પણ એક સમયની એક પર્યાય જ્ઞાનની એવી અનંતી પર્યાયનો સમુદાય તો એ જ્ઞાન છે. એક શ્રદ્ધાની પર્યાય એવી અનંતી પર્યાયનો સમુદાય શ્રદ્ધા છે અંદર સંકિત ટીકાળી શ્રદ્ધા. ચારિત્રની ટીકાળી થીરતા પર્યાય જે વર્તમાન પર્યાયથી ટીકાળી એ બધી પર્યાયનો પિંડ તે અંદર ચારિત્ર છે. આનંદની વર્તમાન અવસ્થા અને પૂર્વની દુઃખ અવસ્થા એ બધી અવસ્થાઓનો પિંડ તે આનંદ છે. એ બધું દુઃખનો પણ દુઃખની અવસ્થા અને આનંદની અવસ્થા જે પર્યાયમાં એ અનાદિ અનંત પર્યાયનો પિંડ તે આનંદ છે. દુઃખની અવસ્થાનો અર્થ દુઃખની અવસ્થા હતી ત્યારે હતી, પછી એમાં ગઈ ત્યારે દુઃખ અવસ્થા રહી નહીં, પણ યોગ્યતા રહી ગઈ અંદર. એ યોગ્યતા એટલે છે તો પરિણામ ભાવ અંદર જેની વાત છે ભાઈ. સુખ અંદર સુખ રૂપ પરિણમન થઈ ગયું છે એનું. એને અહીંયા પર્યાય બુદ્ધિને છોડી જે ટીકાળી જ્ઞાયક સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ જે સવારમાં કહ્યું હતું ભૂતાર્થ સત્ય છે અને પર્યાય અસત્ય છે આ ભૂતાર્થ, એને છોડી દ્રવ પર દ્રષ્ટિ દે એ તારા પુરુષાર્થનું કામ છે. એમ કે છે દ્રષ્ટિ ઉપર દે એ તારા વીર્યનું કામ છે. કોઈ કર્મ માર્ગ આપે ને એ કંઈ છે એમ છે નહીં. તો માર્ગ મળે જ જેને વિનાયક ભાવ ટીકાળી ધ્રુવ ટીકાળીનો અર્થ કાયમ રહે નહીં વાળી તો અપેક્ષા છે, પણ વર્તમાનમાં જે ધ્રુવ છે એકાકાર છે એના ઉપર દ્રષ્ટિ દેતા માર્ગ મળે જ તે. એ દ્રવ ઉપર દ્રષ્ટિ દેતા તને સમ્યક દર્શન થાય જ તે, સમ્યક જ્ઞાન થાય જ તે, અને સ્વરૂપની દ્રષ્ટિ દેતા સ્વરૂપમાં ઠરવાનો અંશ પણ સાથે થાય જ તે. એટલે દ્રવ દ્રષ્ટિ દેતા તને માર્ગ મળે જ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો જે મોક્ષ મહારાજ એ દ્રવદ્રષ્ટિ દેતા માર્ગ મળે જ. આવ્યું હતું છે માર્ગ છે તો પર્યાય છે, સમજાવું કાંઈ. માર્ગ મળે એ તો પર્યાય છે. આવું હતું છે એકુર પર્યાય દ્રષ્ટિ છોડાવી અને દૃઢદ્રષ્ટિ કરી ત્યારે મોક્ષ માર્ગની પર્યાય તેને પ્રગટે જ. એમ કીધું ને માર્ગ મળે જ, માર્ગ તો મોક્ષનો માર્ગ છે તો પર્યાય છે. સમજાણું કાંઈ. આ ટૂંકામાં બહુ સરસમાં ભર્યું છે. દ્રવદ્રષ્ટિ દે તો દ્રષ્ટિ દે, દ્રષ્ટિ તો પર્યાય છે. પર્યાયમાં પર્યાયપણાની દ્રષ્ટિ જે હતી એ છોડીને પર્યાય જે દ્રષ્ટિ છે એ પર્યાયને દ્રવ પર મૂકી તો તેથી તને વસ્તુની દ્રષ્ટિ થતાં, વસ્તુનું જ્ઞાન થતાં, વસ્તુમાં સ્થિરતા થતા એ મોક્ષ માર્ગ તને દ્રવદ્રષ્ટિ થતા મળશે. કોઈરાભાઈ આવી વાત છે. જેને લાગ્યું હોય તેને પુરુષાર્થ ઉપાડ્યા વિના રહેતો નથી. જેને એ જ્ઞાયક ભાવ ધ્રુવ ભાવની લગ્ની જેને લાગી છે, સમજાણું ખાય. ત્રિકાળી ચિદાનંદ નિત્યાનંદ પ્રભુ જે નિશ્ચય આત્મા પર્યાય છે તે તો વ્યવહાર આત્મા છે. અને વસ્તુ જે ટિકાવ છે તે નિશ્ચય આત્મા છે. તો વ્યવહાર આત્માની દ્રષ્ટિ છોડીને ટિકાવ ઉપર દ્રષ્ટિ દેતા મોક્ષ માર્ગની પર્યાયનો વ્યવહાર પ્રગટ થશે. એ મોક્ષ માર્ગ એ વ્યવહાર છે, પર્યાય છે ને. સમજાય એવું સમજવું બાપુ. આ તો ગંભીરનો પાર ન મળે, વિતરાગનો માર્ગ, એક એક પર્યાય ને એક એક ગુણની વાત કરતા ગજબ વાત છે. દ્રષ્ટિ દે એટલે કે પર્યાય એવી દ્રષ્ટિ, એ પર્યાયને દ્રવ ઉપર દ્રષ્ટિ દે. તો માર્ગ મળે જ એટલે પર્યાય મોક્ષના માર્ગની પ્રગટે જ. સમજાય છે કાંઈ. જેને લાગી હોય તેને જ્ઞાયક ચૈતન ચૈતન સ્વરૂપ કાયમી એની જેને લગ્ની લાગી છે એ પુરુષાર્થ ઉપાય વિના રહેતો નથી, એ અંતર્મુખ થયા વિના રહેતો નથી. સમજાણું કાંઈ. જેને જ્ઞાયક વાસ્તવિક તત્વ પૂર્ણ એની જેને દ્રષ્ટિ થઈ કરવાની એવી જેને લગ્ની લાગી એ પુરુષાર્થ સ્વતર કર્યા વિના રહે જ નહીં. એ કારખાનામાં એ નથી ક્યાં છે કારખાનું, ભાઈને કહું છું કે કારખાનામાં નથી ક્યાં. આ કારખાનું જુદું છે. શું વાત, પરદ્રેવ અને પરદ્રેવ ગુણને પર્યાય ની વાત છોડી દીધી, કારણ કે એની હારી કઈ સંબંધ છે, એ તો સ્વતંત્ર છે, એ કરી શકતો નથી એ પછી આવશે, પણ કરી એનામાં નથી એટલે પછી પ્રશ્ન શું. હવે એનામાં છે પર્યાય અને એનામાં છે ધ્રુવ, એની વાત ચાલે. હા હા હા, કારખાનું ન્યાસ મોટું. હા, મોટું વાણિયાનું છે, શેઠ એમાં નોકર છે, જામનગરનો વાણિયો છે. 3.5 કરોડ રૂપિયાની ઉપજ છે, એક વર્ષની ઉપજ પેદાશ. શું કીધું? 3.5 કરોડ રૂપિયાની એક વર્ષની પેદાશ એમના શેઠ ને હો, એમાં નોકર છે એમ કેવું છે. હજી તો વધારવા માંગે છે નહી, એવું સાંભળ્યું છું. ધંધો આગળ વધારે, 3.5 કરોડ ની પેદાશ થી વધારે પેદાશ થાય, 3.5 કરોડ રૂપિયા એક વર્ષની પેદાશ, પેદાશ સમજે ને, આમદદાની, એમાં નોકરી છે. ક્યાં રૂપિયા, અહીં તો કે છે રૂપિયો તારામાં છે નહીં, એટલે તું એને મારા માન, એ તો માનતા હતા એ જૂઠી છે, એ તો તદ્દન જૂઠી વસ્તુ. હા હા, પણ તારામાં પર્યાય છે એક સમયની, એને તો માનતો તો જૂઠી દ્રષ્ટિ છે કે પૈસા, શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેશ જે આત્મામાં છે જ નહીં, અને એ છે એનામાં છે, એને મારા માનવા, એ તો વળી મોટી ભ્રમણા. હા 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 હા, પણ અહીં તો એનામાં છે પર્યાય. હા હા હા, પણ એક છે મોટું આ રહી જાય છે અંદર, એટલી પર્યાય છે થતા એવા અંશ ઉપર દ્રષ્ટિ રાખતા પોતી પોતી ટીકાળી છે તેનો અનાદર થાય છે. હા હા હા, માટે એક વાત હું પર્યાયની દ્રષ્ટિ છોડ, છોડ તો ઉપદેશમાં શું કેવું, કેમ કે એને પુરુષાર્થ પર્યાયને દ્રેવ તરફ ઢાળવો છે એટલે પર્યાય દ્રષ્ટિ છોડ એટલી છૂટી જાય, એ દ્રષ્ટિ જ્યાં દ્રેવ ઉપર ગઈ એટલે પર્યાય દ્રષ્ટિ છૂટી જાય છે, પર્યાય દ્રષ્ટિ રહેતી, પણ એને સમજાવવામાં શું કેવું, પર્યાદથી છોડ, પર્યાદથી છોડ ને દરદથી થયા વિના પર્યાદથી છૂટે, સમજાણું કાંઈ. આવું હટપટું બહુ કામ બાપા, વિતરાગનો માર્ગ એક એક શબ્દ ને એક એક ભાવે ગંભીર નું પાર ન મળે. જેને લાગ્યું હોય તેને પુરુષાર્થ ઉપડ્યા વિના રહેતો જ નથી, એનું વીર્ય સ્વરૂપ તરફ ઢળ્યા વિના રહેતું નથી કે છે. જેની રૂચિ, રૂચિ અનુયાયી વીર્ય, રૂચિ અનુયાયી વીર્ય, રૂચિ જો જ્ઞાયકની હોય તો વીર્ય ત્યાં થયા વિના રહે જ નહીં. જેની જરૂરિયાત જણાય તેનો પુરુષાર્થ કર્યા વિના રહે નહીં, એમ દ્રેવ સ્વભાવની જરૂરિયાત જણાય તો તે તરફનો પુરુષાર્થ કર્યા વિના રહે જ નહીં. આવી વાતો હવે માણસને એકલા બહારના પલાખા શીખે હોય છે, ધર્મ માની બેઠા અને આંકવું પડે બાપા શું થાય. હા અંદરથી કંટાળે, કોનાથી? વર્તમાન પર્યાય ને રાગની બુદ્ધિથી કંટાળે, થાક થાક એટલે કંટાળે, થાકે, એક અંશ ઉપર લક્ષ્ય એનું થાક લાગે, આ તો દુઃખ છે. ખરેખરનો થાકે, કારણ કે પર્યાય ઉપર દ્રષ્ટિ ત્યાં કસાય ભાવ થયા વિના રહે જ નહીં. મિથ્યાદ ભાવ થયા વિના, અને મિથ્યાદ ભાવ એ માં દુઃખ છે. આહા, દુઃખ કોઈ પ્રતિકૂળ સંયોગ છે માટે દુઃખ છે, એ તો નિમિત્તની કથન છે. જે એક સમયની પર્યાયને પોતાની માનીને ત્યાં ઉભો છે, તે મિથ્યા દ્રષ્ટિ દુઃખરૂપ છે. એ મિથ્યા દ્રષ્ટિ પોતે દુઃખરૂપ છે. એનાથી જેને કંટાળ્યો હોય છે, ખરેખરનો થાક લાગ્યો હોય, તો પાછો વળ્યા વિના રહે જ નહીં. એ પર્યાય બુદ્ધિથી પાછો અટક્યા વિના રહે નહીં. સમજાણું કહે, ચેતન રૂપ અનુપ અમૂર્ત સીધ સમાન સદાપદ મેરો હોય છે ને, મોહ મહાત્મ આત્મયંગ કયો પર સંગ મહાત્મ ઘેરો, જ્ઞાન કળા ઉપજી અબ મોકું કહું ગુણ નાટક આગમ કેરો, તાસુ પ્રસાદ સધે શિવ માર્ગ વેગે મીટે વસ ઘટ વાસ વસેરો. આ ઘટમાં અને જેની પર્યાય બુદ્ધિ નહીં આવે સ્વાર્થિકમાં, સ્વાર્થ કે સાચે, પરમાર્થ કે સાચે, સાચે સાચે વેણ કહે, સાચે જૈન મતીએ કાવ કે વિરોધી નાહી, પર્યાય બુદ્ધિ નાહી, સમયસર નાટક છે. કરોડ સમયસર ના કાવ કે વિરોધી નાહી, પર્યાય બુદ્ધિ નાહી, રીધિ સીધિ વૃદ્ધિ દિશે ઘટમે પ્રગટ સદા, અંતર કી લક્ષી સો અજાચી લક્ષપતિ હૈ, દાસ ભગવંત ઉદાસ રહે જગત સો, સુખિયા સદૈવ એસે જીવ સંકિત હૈ. જેમાં તો હિન્દી આવ્યું તમારું, સમયસર નાટક. કલાસાર છે તારે હિન્દી કરતા છે, કારણ ત્યાંથી હિન્દી લોકો આવશે ખરા ને, કલાસ આ શ્રાવણ સુદ બારસ નવ ને અગિયાર વીસ દીધા ને, બાર 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 ને અગિયાર ત્રેવી દીધા ધી છે ને, બાર દી આ ને અગિયાર દી ત્રેવી દીધી હે, પછી તો એક બે દી પેલા તો માન સાહેબ છે, ત્યારે તો હિન્દી થશે શિક્ષણ શિબિરમાં. ખરેખરનો થાકે એટલે કે જેને દુઃખ લાગે પર્યાય દ્રષ્ટિ ઉપરથી, એ અંતરના ભૂલણમાં ગયા વિના રહે નહીં, એ પાછો વળ્યા વિના રહે નહીં. જોયું, એ દુઃખમાંથી પાછો વળ્યા વિના રહે નહીં, અને જ્યાં સુખનો સાગર ભગવાન છે ત્યાં દ્રષ્ટિ મૂક્યા વિના રહે નહીં. ભારે સરત્યું પણ ભારે, સમજાણું કાંઈ કે છવ્વીસ એકો એકસો સત્યાવીસ, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, બધા કક્કાચાર, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, ચાર ટકા આવ્યા ને, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી, તો વચમાં કહેવી જાય, આ તો પહેલા શકતું નથી એમાં કવચમાં આવી ગયો. હા, શું કે છે, એક આત્મા એક રજકણનું પણ કાંઈ કરી શકતો નથી, આત્મા આંખની પાપણ ફેરવી શકે એ કાંઈ કરી શકતો નથી. આત્મા હાથને આમ હલાવી શકે એ કાંઈ કરી શકતો નથી. ખાતા વખતે દાળ પડ્યું હોય, શાક પડ્યું હોય, શું કહેવાય, ભૂલી જાય, ચટણી તમે હાથ ઉપાડીને રોટલીને બટ દાળમાં બોળી, એ કાંઈ ક્રિયા કરી શકતો નથી. એમ કે કરી શકતો નથી, માને છે, કરે તો થાય છે. ત્યાં જળની અવસ્થા તે કાળે તેનો જન્મ ક્ષણ ઉત્પત્તિનો છે કાળ જળનો, તે જળથી થાય છે. આમ આંગળી વળવી અને બટકા, રોટીના બટકા બળવા ટુકડા, એ સમય તે પર્યાય થવાનો એનો સકાળ છે. હાથમાંથી ત્રણ કાળમાં થતું નથી. મરડો એ ખાતો નથી ને જીવતો એ ખાતો નથી. જીવતો ખાઉં છું એવું માને પણ ખાઈ શકતો નથી, એ ક્રિયા તો જળની છે. આટલું કામ હું એક પંડિત ભેગા થઈને એક ફેરી એવો ઇન્દોરમાં, પરદેવનું કરતા ન માને તે દિગંબર નથી. આના વિરુદ્ધ કરવાનું છે. હિન્દુમાં એક ફીર 50 પંડિતો ભેગા છે, ભાષણ આપ્યા. કે છે કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. બસ એ ગાથા શ્લોક છે ને, ખરસ સમય સારો, કાંઈ કોઈની આજે સંબંધ સંબંધ છે એનો. દરેક દરેક પોતાની પર્યાયમાં પરણવી રહ્યું છે, સ્વકાળે ત્યાં પરની હારે સંબંધ શું છે. એ વાણી કરી શકે, હોઠ હલાવી શકે, તણખલાના બે કટકા કરી શકે, એ ત્રણ કાળમાં નથી. તણખલા સમજે, તિનકા તિનકા, એ તો એની કારણે એનામાં એની પર્યાયથી થાય છે. દાંત હલાવ્યા, દાંત આમ, એ ક્રિયા આત્મા કરી શકતો નથી. એ દાંતને હલવાની પર્યાયનો જળનો તે કાળે ઉત્પત્તિ કાળ છે. આમ થાય દાંત, આમ થાય ચોળીને ખાવું, પેટમાં દાંત નથી એમ કે છે ને, ચાવીને ખાવું ચોળીને, પણ પેલું નામ ચોળે, પેલા ચોળે પછી ચાવી. પણ એ ચોળી શકતો નથી અને ચાવી શકતો નથી, ખાઈ શકતો નથી, પેલું કીધું. આ તો ખાવાની ક્રિયા પેલા ચોળવું આમ કઠણ હોય તો શાક આદિ કે. આ બ્રહ્મજી અનાદિનો પોતાના સ્વરૂપની દ્રવગુણ પર્યાય સિવાય પરના દ્રવગુણ પર્યાયમાં એની પર્યાયને કાંઈ કરી શકે નહીં. આત્મા નો હોય આમાં શરીરમાં તો આ દુઃખ કામ ન રહેલો, આત્મા નીકળે. નથી થતું આત્મા નીકળી જાય, શરીર આમ ન રહે, આમ હાથ આમ નહીં રહે. પણ એ આત્માને લઈને માથું આમ રહ્યું નથી એમ કે છે. અરે કેટલાક એવું હોય છે, તેરા પણ તેનો એક સાધુ હતો, તેરા પણ આચાર્ય, અને તાવ બહુ આકરો, તાવ એમાં વ્યાખ્યાન દેવા બેઠા, તાવમાં એમાં બરાબર તાણું જામ આવ્યું, ડોકમ વ્યાખ્યાન દેતા દે છૂટી ગયો. તેરાપંથી છે ને તુલસી ને લાડનું લાડનું મત અમારે ત્યાં છે, જ્ઞાન હશે ને લાડનું ત્યાં હશે. એમાં લોહી કાઢી નાખવા માંગે છે, નમો લોહી સૌ સાવનું છે ને, એ લોહી કાઢી નાખો કે ખાવા કે લોકમાં. અને લોકની વર્ષા એક ઠેકાણે નથી, પણ અરિહંત પણ કોઈ સ્થાને ક્યાંક હોય, કોઈ સ્થાને ક્યાંક હોય, અને આચાર ઉપાય સાધુ પણ કોઈ સ્થાને ક્યાંક હોય, કોઈ ક્યાંક હોય. માટે લોકે એમ કીધું છે, લોકનો અર્થ કે બીજા સાધુ ભળી જાય એમાં અનુમતિમાં, માટે લોકે કીધું એમ નથી. સમજાવું કાંઈ ત્યારે વળે બોલો. એક છે સુશીલ કુમાર થાણકવાસી, એ કઈ સૌ સાવણ કીધું છે, એનો અર્થ બધા સાધુ આવે આમાં, જૈન હોય કઈ હોય. અરે આ બધે ભાઈ હે આવા નવા ખીચડા કરનારા. એ અમેરિકા ગયો હતો, વિરોધ થયો હતો, છતાં એના સહાય કરનારા મળી ગયેલા. મોટી સહિત હો પેલા અમેરિકા, પાછો ભાઈ આવ્યા છે ભાષણ કે એ કઈક સર્વ શબ્દ જે પીડ્યો છે, નમો લોહી આવે છે ને સૌ સાવ, ખરેખર તો નમો લોહી સૌ સાવણમ પાંચી પદમાં છે, એ તો છેલ્લો અંત દીપક છે. એટલે શાસ્ત્રમાં પાઠ છે કે નમો લોહી સૌ સાવણમ જે છે એ એક પહેલા પદમાં પણ લઈ લેવું. નમો લોહી સૌ અરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આયર્યાણમ, નમો લોહી સૌ નમો લોહી. એ ઉપરાંત શાસ્ત્રમાં ત્રીજી વાત છે ધોરણમાં કે નમો લોહી સૌ ત્રિકાલવર્તી સાવણમ, ત્રિકાલવર્તી એમ નમો લોહી સૌ ત્રિકાલવર્તી હરિહંતાણમ. આવું પદ છે બાપુ, એ તો અનાદિ મંત્ર છે, એ કોઈ એક શબ્દ પાછો પડે એમ હોઈ શકે નહીં. અને નમો લોહી સૌ સાવણ એ શબ્દ ભળીને તો પાંત્રી અક્ષર થાય છે. નમો હરિહંતાણ ભલે ત્યાં લોહી સૌ ન બોલે ભેગું, નહીં નમો હરિહંતાણ સિદ્ધાણ નમો 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 લોહી સૌ, એ અક્ષરો પાંત્રી થાય. એ દ્રવ્ય સંગ્રહમાં ગાથા છે, આપણે નૈમિષંદ સિદ્ધાંત ચક્રવર્તી દ્રવ્ય સંગ્રહ નવકાર મંત્રના પાંત્રી અક્ષર છે, એવો પાઠ છે મૂળ ગાથા. હવે પાત્રી અક્ષર મૂળના છે, એમાંથી લોહી કાઢી નાખવું 33 અક્ષર છે. આવા ને આવા પાક્યા મારા કોણ જાણે શું શું ખાવ, સમજાણું કાંઈ. આય તો નમો લોહી સૌ ત્રિકાળવર્તી હરિહંતાણ. હા હા, એ પેલું જે બોલાય છે એ ક્યાં બોલાય છે અંદર? નવકાર બોલ્યા પેલા બોલું છે ને અંદર, એ નમો લોહી સૌ ત્રિકાળવર્તી હરિહંતાણ. ભૂતકાળમાં વર્તમાનમાં ભવિષ્યમાં જે જીવો તે સંકલ્પ થવાના, તે ભલે અરિયંતનો જીવ અત્યારે નરકને નિગોદમાં હોય, પણ ભવિષ્યમાં થવાના એને પણ વર્તમાન નમો લોહી સૌ ત્રિકાળવર્તી અરિયંત. હવે લોકો લોહી કાઢી નાખો, બોલો કે સર્વનો અર્થ બધા સાધુ મળે એમ કરવું. આવાના દિગંબર સંત અનુભવી આત્મજ્ઞાની અને એમાં ત્રણકસાયના અભાવનો જેને આનંદનો મોત છાપ, જેની નગ્ન દશા વસ્ત્રનો ટુકડો નો હોય, એ સિવાયના સાધુ સાધુ કોઈ હોઈ શકે નહીં. હે દ્રવ્યલિંગી હોય તો એકલું દ્રવ્યલિંગી ભાવ ન હોય તો દ્રવ્યલિંગી નથી. ભાવ નું હોય અને દ્રવ્યલિંગ આવું હોય જ. જેને અંતરમાં આનંદનો ઉભરો દ્રવ ક્ષેત્રકાળ ભાવમાંથી અંદર એટલો આનંદનો અખંડ જાગી ઉઠ્યો છે, તે અતિન્દ્રિય આનંદનું દર્શન જ્ઞાન ને ચારિત્ર જે દ્રવ્યનું એ પ્રગટ્યું છે, એવા જીવને ભાવલિંગ જેને પ્રગટ્યું છે એને દ્રવ્યલિંગ જ હોય, નગ્નપણું જ હોય, એને ક્ષય મૂળના વિકલ્પ એને વ્યવહારે આવ્યા વિના રહે. નગ્નપણું ન હોય ને વસ્ત્ર સહિત હોય ને ભાવલિંગ પ્રગટ થાય એમ કોઈની બને નહીં. એથી દ્રવ્યલિંગ છે તો એનાથી ભાવલિંગ છે એમ નહીં. અરે આવી વાત હું સમજાણું કાંઈ. એ પ્રશ્ન ઉઠો તે ચાંદ મળી જતા ઉદયપુરમાં નહીં, ઉદયપુર આશ્રમ આશ્રમમાં હતા પેલા ઉદયપુર ચાંદ મળી જતા વર્જર જૂના અહીંયા આવ્યા હતા ઘણા બધા. અહીં તો અમને 43 વર્ષ થઈ ગયા ને. એ કહે કે ભગવાન જયારે દીક્ષા થાય છે ત્યારે કપડા ઉતારે કે નહીં, એ કરી શકે છે કે નહીં કપડા ઉતારો? કીધું ના, કપડા તો વિકલ્પ આવે પણ ઉતરવાની ક્રિયા છે જળની, જળથી થાય. આત્મા એ કપડા ઉતારે એમ બની શકે નહીં. ચાંદમલ જતા ઉદયપુર કોઈ નથી, ઉદયપુર વાળો નથી. તમે આ ઉદયપુર નહીં ઓળખ પાછો ઓલકુર આશ્રમ અહી ત્યાં હતા ઓલું છે ઓલકુર વર્ત હતા અહીંયા આવ્યા ઓલા મકાનમાં. આ તો મકાન હમણાં આ તો 4 મહિના 4 વર્ષથી ઓલા મકાનમાં હતા. એક એક પણ વસ્ત્ર ઉતારવું છે તો ઉતારી શકાય. મુનિઓ પણ તીર્થંકરો વસ્ત્ર ઉતારે. એની વાત ખોટી છે. વસ્ત્ર ઉતરવાની ક્રિયા આત્મા કરી શકે. એ કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. હા હા, અને મુનિને વસ્ત્ર ઉતર્યા વિના રહેતા નથી, છતાં તે વસ્ત્રને ઉતારવાની ક્રિયા આત્મા કરી શકતો નથી. આવી વાત તો સમજાણું કાંઈ. એ તો એક બોલવાની કથન છે બાપા, એમ કયા કારણે વસ્ત્ર ઉતાર, એ તો કથન. પાંચમી કથન છે એવામાં આપણે પાંચમા કરશું, વ્યવહાર નહીં એટલે કથન માત્ર. આમાં નહીં હવે પાંચમો શ્લોક છે ને, પાંચમો શ્લોક ને, વ્યવહાર નહીં સાધ્ય દીપી ત્યાં છે. વ્યવહાર નહીં એટલે જેટલું કથન, કથન છે એ તો. અને અર્થદા આવી ટીકા જગમોહનલાલજી કરી શક્યા નથી. એવી આ તો રાજમલ તો જૈન ધર્મના મર્મી હતા. એ કથનમાં એમ આવે સંતો કપડા ઉતારે, નગ્નપણું ધારણ કરે. એ નગ્નપણું જડનું ધારણ કરવું એ ક્રિયા આત્માની છે જ નહીં. વસ્ત્ર રહીત ક્રિયા જડ નહીં તો પરમાણુ આની છે ક્રિયા, આત્માની ક્રિયા છે જ નહીં. છતાં ભાવલિંગીને નગ્નપણું હોય વિના હોય જ નહીં. આવી વાત છે. એ તો અનાદિનો જૈન દર્શનનો માર્ગ આ છે. આ વસ્ત્ર સહિત જે મુનિપુણું મનાવ્યું શ્વેતાંબરે એ જૈન દર્શનની રીત જ નથી. સમજાણું કાંઈ. અહીં તો વસ્ત્ર ઉતારવું ઉતરે જ ઉતરી જાય, પણ વસ્ત્ર ઉતારે એ ક્રિયા આત્મા કરી શકે નહીં. હા હા, હવે પોતે સર્વશુદ્ધ અધિકારમાં તેમ આવે, પ્રભુ મને દ્રવ્યલિંગ ધારણ કરાવો પંચમાવત નગી. પછી ગુરુ કે લો આપણે લો આપ્યું એમ આવે છે. એ તો વ્યવહારના કથન છે. આ શબ્દો શાસ્ત્રના જોવે જોવા જાય કઈ નહીં નું કથન છે, કઈ નહીં નું કથન છે. દરેક શાસ્ત્રના એક એક ગાથામાં શબ્દાર્થ, નયાર્થ, આગમાર્થ, મતાર્થ અને ભાવાર્થ એવા 5 પદથી એક એક ગાથાનો અર્થ હોવો જોઈએ. છે ને સમયસારમાં છે, નિમસારમાં છે, નરેશ શંકરમાં છે. હા હા, હે બધે જૈન બધા છે. એક શાસ્ત્રની એક ગાથા, એનો શબ્દાર્થ હોવો જોઈએ, પછી આ મતાર્થ હોવો જોઈએ કે અનેરા મતામાં શું માને, અને આજ્ઞાર્થ જૈન પુતિ એનો હોવો જોઈએ, અને આ નૈત વ્યવહાર છે કે નીચે છે એમ હોવું જોઈએ, અને પછી એનું તાત્પર્ય ભાવાર્થ હોવો જોઈએ. પણ આ કહે છે એનું તાત્પર્ય શું, એમ એક એક ગાથા દીઠ પાંચ પાંચ બોલને ઉતારવા એવું શાસ્ત્ર પાઠ છે. છે ને આ પ્રવર્તન સાર નિયમ સાર બધા પાઠમાં છે. બાપુ આ તો ગહન માર્ગ બાપુ, આ પ્રભુ તું કોણ કેવડો, આહા એ અનંત શક્તિ વાળો ખરો, પણ એ પરની ક્રિયા કરી શકે એવી શક્તિ એનામાં નથી. પરની ક્રિયા કરવા માટે પાંગળો છે, પોતાની પર્યાયના કરવા માટે સમર્થ હોવું છે. પરની ક્રિયા માટે એક આંગળી હલાવવી એ પણ પાંગળો છે, આત્મા એને કરી શકતો નથી. પરની દયા પાડી શકે એ આત્મા નહીં. પરની દયાનો ભાવ આવે રાગ, સમજાવું કે એને કરી શકું એમ માનવું, એ જ્ઞાન સ્વરૂપને લંછન છે, લાંછન છે. ભગવાન નિર્દોષ આત્મા જ્ઞાન સ્વરૂપી જ્ઞાન, એ જ્ઞાન વિકૃત અવસ્થાને કરે છે. એ રીતે વિકૃત અવસ્થા કરવા જાય છે તો જ્ઞાન અજ્ઞાન થઈ જાય છે, જાણનાર એટલું નથી. આવું બહુ કામ આપ્યું. જૈન સંપ્રદાયમાં પીડેલા દિગંબરમાં એને ખબર ન મળે, વારામાં પીડાઈને. આવું સત્ય પ્રભુનું, કોઈ કોઈનું બીજાનું કાંઈ જરીએ કરી શકતું નથી, કાંઈ કિંચિત પણ જરીએ કરી શકતું નથી. આમ બળખો જે એ ક્રિયા આત્મા કરી શકતો નથી. નાકમાંથી કાઢે ને એ ક્રિયા આત્મા કરી શકતો નથી. બળખો કરીને બાદ કાઢી કે એ ક્રિયા આત્મા કરી શકતો નથી. આવે કોઈ કોઈ પણ પદાર્થ, કોઈનું એટલે બીજાનું, કાંઈ એટલે થોડું પણ, કિંચિત પણ કરી શકતું નથી. આ બધા કરે છે ને બધા મોટા મોટા વેપારના રજભાઈ, આ બધા મોટા શેઠિયાઓ છો ને, મોટા શું કહેવાય કારખાના, હે ઉદ્યોગપતિ, બધા શાંતિ સાગર ને કેવા શાંતિ સાગર, શું સાવો શાંતિ સાવું ઉદ્યોગપતિ, પણ ઉદ્યોગ કોણ કરે હમત ઘરનો ઉદ્યોગ, કારખાના જેવા ને એક એક કારખાને મોટી પેદાશ, શું હા કેટલાય કારખાના છે દિલ્હી, કલકત્તા કલકત્તા હા કલકત્તા, હવે અહીં ચૂંટણી કલકત્તા લઈ ગયા હતા એનો છોકરો અશોક છે અત્યારે, ત્રણ ઓડામાં લઈ ગયા હતા પગમાં જવા, એટલે કીધું હવે નહીં, મોટા કારખાના કાર કરોડોના. એ ઉદ્યોગપતિ કહેવાય, જળની ક્રિયાના વધારનારા એના સ્વામી માલિકના પતિ જોડીના. અહીંયા કે છે પર્યાયનું કરે એ પણ ખરેખર તો નિર્મળ પર્યાયનું કરે એનું વસ્તુ સ્વરૂપ, વિકારનું કરે એ પણ એના વસ્તુની સ્થિતિ નથી. ખાય છે એની પર્યાયમાં અજ્ઞાન ભાવે કરતા જ છે, સમજાણું કે હા હા હા. કેમ કે જ્ઞાન ચૈતન્ય જ્યોત પ્રભુ એ તો જાણવું દેખવું એ કાર્ય કરે, એનો આંધળો જેમાં રાગ જેમાં ચૈતન્યનો અંશ નથી એને ચૈતન સામાન સ્ત્રીકાળી સ્વભાવ એ અંધારાને કેમ કરે પ્રકાશ? હા હા, તો પછી બીજાનું કંઈ કરે, સેવા કર્યા, દેશની સેવા કરે છે, ફલાણો સેવા કરે છે, જિંદગી પાર્સિટીની થઈ ગઈ અને નિવૃત્તિથી સેવાઓ ભાઈ છે, ડાક્ટર છે, ફરા સેવાઓ કરે. હે, હા, ગહન સેવા, ગહન ધર્મ, ધૂળ નો ધર્મ નથી. હા હા, વિભાવ પણ તારા નથી, બીજાની તો શું વાત કરવી કે છે, તારા સિવાય બીજું તત્વ કાંઈ પણ કરી શકતો નથી. હવે એની આગળ જતા, વિભાવ પણ તારા નથી, એ પણ કોઈ છે, પર છે. હા હા હા, પુણ્યને પાપનો ભાવ, દયાદાન ભક્તિનો ભાવ, એ વિભાવ છે. એ વિભાવ પણ તારા નથી, તો બહારના સંયોગ તો ક્યાંથી તારા હોય? તો આ શરીર વાણી મન કર્મ ને બાયડી છોકરા ક્યાંથી તારા રાખે છે? હા હા, તારા સ્વરૂપમાં તો વિભાવ પણ નથી. હા હા, અને વિભાવ તારો નથી. કૃત્રિમ પુણ્યને દયાદાન વ્રતનો વિકલ્પ પણ વિભાવ, એ સ્ટિકાળી આનંદના નાદ સ્વભાવનો એ નથી, તો પછી બહારની સંયોગી ચીજ કે તારી ક્યાંથી આવે? હા હા હા, વિભાવ પણ તારો નથી, તો બહારના સંયોગ, આ તો સંયોગ છે, બોલો, સંયોગી ભાવ છે, વિભાવ સંયોગી ભાવ છે, એ પણ તારા નથી, તો સંયોગી ચીજ છે તો તારી ક્યાંથી આ થઈ? આ મારો દીકરો, ના મારી બાયડી, ના મારી અર્ધાંગના, આ મારી ઘરવાળી છે, પણ ઘર તારું ક્યાં હતું? ઘરવાળી આવી હે, ઓળું એમ કે મારા પતિદેવ છે, એમ કહેજો, પાછું મીઠી તો મારા પતિદેવ છે, પતિદેવ ખબર છે, મીઠી ભાષા જ બોલે તેમ બોલે, અમારા પતિદેવ છે, પતિ છે એમ ન કે પતિદેવ છે, થઈ ગયો પતિદેવ એનો. હા બધું જગતનું સાંભળ્યું છે ને, બધી ખબર તો છે ને બધી. હા, એ કે છે, વિભાવ પણ તારા નથી, તો બહારના સંયોગ તો ક્યાંથી તારા હોય? જે વિકૃત તારી દશામાં થાય એ પણ જ્યાં વસ્તુના નથી. હા હા, પુનને પાપના ભાવ પણ જ્યાં તારા નથી, તો અજીવને બીજા જીવો તારા કઈ રીતે થાય ભાઈ? હા, તારામાં થતી વિકૃત અવસ્થાનો વિભાવ એ પણ જ્યાં તારા સ્વભાવને સ્વરૂપના નથી, તો જે ચીજ તદ્દન પૃથક, જેના પ્રદેશો અને ક્ષેત્ર તદ્દન ભિન્ન, એ ચીજ સંયોગી તારી ક્યાંથી થાય? હા હા, આખું કામ સ્ત્રી તો અમારી છે, અમારા છોકરા છે, રવાઓ છે, કર્મી છે, એમ કરીને પોતાને માન મનમાં કે આવો અમારા છોકરા પંકે વધુ 2 લાખની પેદાશ મહિને કરે છોકરાઓ આફ્રિકામાં, દુકાનો જો આમ કરી જાય કે હું છે પણ પડ્યા. હા એ વાત સાચી. પૂનમચંદ ભાઈ કેતા, પૂનમચંદ મનુચંદભાઈ ના દીકરા છે ને આપણે મોટા 5 કરોડ રૂપિયા મુંબઈ, આપણા ચંદુભાઈ ના બાપ થી મોટા ભાઈ એના દીકરા છે ને પૂનમચંદ. 4 છોકરાઓ છે ને પૂનમચંદ મુંબઈમાં મોટા મહેન બનાવે મકા. 5 કરોડ રૂપિયા છે ચંદુભાઈ થી નાના છે ઉંમર, એને બાપ મોટા બાપ ના દીકરા. એ એક વાર વાત કરતા અમદાવાદમાં વાત થતી હતી, એનો બાપે બેઠા હતા કે પણ એ બધી વાતો પણ બાપાએ પૈસા શું કેનું ભાઈ, હા પૈસાનો અવાજ ચાખ્યો છે ક્યાં બાપાએ તે તને ખબર પડે. કારણ તે 50-60 હજાર રૂપિયા 40 હજાર એના બાપના પાસે એક બાપમાં. અત્યારે 5 કરોડ 6 કરોડ મુંબઈમાં, હા હા. અને એનાથી નાનો એક છે સ્વિટરલેન્ડ, એની પાસે 4 કરોડ. હે એ મોટો છે, એ મોટો છે, નાનો છે થોડો મોટો ત્યાં હોય ત્યારે. એને દીકરો નથી કે એક જ દીકરી પરણાવી, છતાં મમતાનો પાર નહીં હોય. એ મોટા બંગલા અને બાગ ને 4 કરોડ રૂપિયા દીકરી એ પરણાવી દીધી, દીકરો મને એક મારા બંગલા ગુણમાં નથી, બંગલા કોના ને બાગ કોના, હા હા. વિભાવ જ્યાં તારો નથી ત્યાં સંયોગી ચિત્તારી ક્યાંથી આવી કે છે એમ કે છે, હા હા. મારે કામ આખું હવના ભેગા રહેવું અને ભેગા મારા છે માનવું ની હવે આગળ આવે એક જગ્યો ભલે હોય તે શું છે, પણ એક ક્ષણ આટલા એક આકાશ નો પ્રદેશ છે, તેમાં ધર્માશ્રી નો પ્રદેશ છે, અધર્માશ્રી નો પ્રદેશ છે, કાવલ નો છે, અનંતા જીવના અસંખ પ્રદેશ છે, અનંતા પરમાણુ માં ખંડ છે. અહીં એક આકાશ નો પ્રદેશ, એક આકાશ નો પ્રદેશ હો, એવા બીજો ત્રીજો એવા અસંખ્ય પ્રદેશ, લોકના અલોકના અનંત. એક એક પ્રદેશમાં એક ધર્માસ્તિકા એનો એક પ્રદેશ છે આકાશનો, છતાં એને કઈ સંબંધ નથી. ત્યાં જ અધર્માસ્તિ નો પ્રદેશ છે તથા એને કઈ સંબંધ નથી. એક કાળનો એક અણુ છે માટે એને સંબંધ કઈ નથી. અને તે કાળે ત્યાં અનંત જીવના અસંખ્ય પ્રદેશો છે, અનંત જીવના અસંખ્ય પ્રદેશ. એક જીવ એક પ્રદેશમાં ન રહી શકે, એક પ્રદેશમાં એક જીવનો અસંખ્યમાં ઉભા રહી શકે એવી રીતે આખો જીવ એક પ્રદેશમાં ન રહી શકે. અને એક પ્રદેશમાં એક જીવનો અસંખ્યમાં ભાગ એવા અનંતા જીવના અસંખ્ય ભાગના અનંતા પ્રદેશ રહી શકે. એટલી તો જીવની મોટપ છે કે એક પ્રદેશમાં ન રહી શકે, આખો અસંખ્ય પ્રદેશ રહેવાને જોઈએ. એવા એક જીવનો અસંખ્યમાં ભાગ એક પ્રદેશમાં છે આકાશમાં, એવા અનંત આ જીવનો અસંખ્યમો ભાગ એવા અનંત પ્રદેશ એક પ્રદેશ ઉપર છે. પણ એક પ્રદેશમાં એક જીવન અસંખ્ય પ્રદેશ એકાદ ન રહી શકે, અને એક ભેગા હોવા છતાં એકબીજાને કાંઈ સંબંધ નથી. દેવાન દેવા સમજાવું કાંઈ રહે છે એ પોતપોતાના ક્ષેત્રમાં, આકાશના ખેતરમાં રહે છે એ કેવું વ્યવહાર છે.